સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી પડવાને દિવસે જી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગ વિશે પોતાના આત્યંતિક કલ્યાણ ઈચ્છતો એવો જે ભક્તજન તેની એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિ જે ચારેય ગુણ તે સિદ્ધ કરવા શા માટે જે એ ચાર ગુણને એકબીજાની અપેક્ષા છે. મહારાજ કે મુમુક્ષને આત્યંતિક કલ્યાણ જ્યારે કરવું હોય ત્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારે ગુણ જોશે, આત્મનિષ્ઠારૂપ જ્ઞાન જોશે, પરમાત્માની પ્રત્યે પ્રીતિરૂપ ભક્તિ જોશે, બ્રહ્મચર્ય આદિ ધર્મો જોશે, અને અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ મિથ્યા છે એવો વૈરાગ જોશે. ચાર વસ્તુથી જ મહારાજ કે આત્યંતિક કલ્યાણનું કાર્ય સિદ્ધ થાય, એકથી ન થાય. જે વાત મહારાજ અહીં 19માં કહી રહ્યા છે એ જ વાત મહારાજ 21માં પણ કરશે. ચારે વસ્તુની જરૂરિયાત છે. પણ કોઈ કોઈ જગ્યાએ મહારાજે ત્રણ વસ્તુને સાઈડ ઉપર રાખી દીધી છે અને એકના માધ્યમથી પણ મુક્તિ થઈ જાય એ વાત પણ મહારાજે કરી છે ખરી. દાખલા તરીકે વડતાલના ત્રીજા વચનામૃતમાં મહારાજ કે એક મહાત્મ્ય સહિત ભક્તિ જો હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય એની કોઈ જરૂર પડતી નથી. તો આપણા મનમાં સંકલ્પ ઉઠશે કે મહારાજ આમ કેમ બોલે, ઘડી કેમ કે ચારેની જરૂર છે, ઘડી કેમ કે એકની જરૂર છે. મહારાજ બોલેલા બે શબ્દો સાચા છે. ચારેની જરૂર છે, ચાર સિદ્ધ થશે તેથી મુક્તિ થશે એ વાત સાચી છે. એકના માધ્યમથી પણ મુક્ત કક્ષાએ પહોંચી જશો એ વાત પણ સાચી જ છે. તો આપણા મનમાં થશે બે વસ્તુ કોઈ સાચી હોય નહીં, બે કેમ સાચી, તો બે કેવી રીતે સાચી વાતને પહેલાં આપણે સમજીએ ને પછી આમાં ડીપમાં ઉતરીએ. અહીંયા જે વાત મહારાજ કરી રહ્યા છે અથવા તો 21માં જે વાત મહારાજ કરી છે એ હેતુસર કરી છે મહારાજ કે સામાન્યપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય, અતિ ઉચ્ચ કક્ષાએ પહોંચેલી ભક્તિ નથી, પરાભક્તિ સુધી પહોંચેલો ભક્ત નથી, તો એણે ધર્મ દડકીને રાખવો પડશે, વૈરાગ્ય પણ રાખવો પડશે, જ્ઞાન પણ એને સિદ્ધ કરવું પડશે, તો જ એની ભક્તિ સફળ થઈને ભગવાન સુધી પહોંચાડશે. અને વડતાલના ત્રીજામાં જે વાત મહારાજ કરી છે એ તો અતિ શ્રેષ્ઠ કક્ષાને પહોંચેલો ભક્ત છે. કઈ સ્થિતિએ, તો એક સેકન્ડ પણ જેને ભગવાન વિસરાતા નથી એ ભક્તને એકલી જ ભક્તિ પૂરતી છે. એકલી ભક્તિ પૂરતી એનો મતલબ પછી એવો નથી થતો કે અધર્મ કરે છે, યાદ રાખજો. પણ એની સ્થિતિ ત્યાં સુધી પહોંચે છે કે એનામાં સહજ જ આને ધર્મ રાખવો પડે છે, અનુસંધાન રાખવું પડે છે, અને મન કદાચ ખેંચાતું હોય તો પાછું વાળવું પડે છે. દાખલા તરીકે જ્યારે કથામાં સાંભળ્યું કે આપણે પાંચે વર્તમાન દ્રઢકીને રાખવા પડશે, વટલું ને વટલાવો ધર્મ પાળવો પડશે, પછી નક્કી કરી નાખ્યું અહીંયા કે હવે આપણે બહારનું ખાવાનું બંધ, શિબિર ભરી, અને બહાર ગયા મન લાલચ કરે છે પણ પાછું વાળવું પડે, ખબરદાર સંકલ્પ નહીં કરીશ, કારણ કે ખાઈશ તો અંતઃકરણ મેલું થશે, અંતઃકરણ મેલું થશે તો ભજન થશે નહીં, મોક્ષ બગડશે. વાત બરાબર સમજવા પ્રયાસ કરજો. અને નથી ખાતો એટલે ધર્મ તો પાડ્યો જ કહેવાય ને. એને સંકલ્પ ઉઠે છે પણ સંકલ્પને ખોટા કરી નાખે છે. સંકલ્પ ઉઠવાને જેને માગ છે, યાદ રાખજો, સંકલ્પ ઉઠવાના જેના અંતઃકરણમાં માગ છે એને ચારે વસ્તુ સિદ્ધ કરવી પડે, ચારેને દડકીને રાખવા પડે. જેને સંકલ્પ ઉઠવાનો માગ જ નથી એવા ભક્તને એક ભક્તિ પૂરતી છે. એટલા માટે પૂરતી છે કે એની ભક્તિની સ્થિતિ જ એવી છે, એના ઇન્દ્રિયો અંતઃકરણ વિષયમાંથી વિરામ પામી ગયા છે, એટલે ક્યારેય એનાથી એવી ક્રિયા નહીં બને કે આજ્ઞાનો ઉલ્લંઘન થાય, ધર્મભંગ થાય, એવું બનવાનું જ નથી. એનાથી કોઈ જગ્યાએ આશક્ત થઈ જવાય એવી પોઝિશન ઉપસ્થિત થવાની નથી. એને ભગવાનના સ્વરૂપમાં ક્યારેય પણ સંશયને માર્ગ મળે એ પોઝિશન નિર્માણ જેને થવા નથી, એવો જે અતિ ઊંચ કક્ષાનો ભક્ત છે એને એટલી ભક્તિ કાફી છે જેને સિદ્ધ સ્થિતિને પામેલો પુરુષ કહેવાય. એ ધર્મને પાળવા માટે અનુસંધાન પણ નથી રાખતો તોય ધર્મ પડે છે, સમજાણું. એને સંકલ્પ જ નથી ઉઠતો ચાલ હોટલનું ખાઓ, તો પછી એને ખોટો કરીને વાત જ ક્યાં આવે છે. એટલે પરાભક્તિને પામેલો જે ભક્ત છે, જેને સિદ્ધ સ્થિતિ પામેલો પુરુષ કહેવાય, એનો મતલબ એવો નથી એ ધર્મનું ઉલ્લંઘન કરી નાખે, અધર્મ રીતે વર્તે છે, કે પછી ભગવાનને સમજતો જ નથી, કે પછી ગમે ત્યાં ચોટેલો રહે છે, ના એમ નથી. એ કક્ષા જેની પાસે નથી રહેવા પામી, એટલી કક્ષાએ પહોંચી ગયો છે કે હવે આડા ફરી શકે એમ જ નથી, એવો જે ભક્ત સ્વામીની વાતો લખ્યું ને, કરોડો કામ કરાવીએ છીએ પણ મારીની મૂર્તિ ક્ષણવાર ભૂલતા નથી. તો યાદ રાખો, એને કાર્ય કરાવ્યું છે એમાં હવે એને અનુસંધાન રાખવાની વાત ઉભી રહે નહીં. સહજ જ એવી પોઝિશન છે કે એની વૃત્તિ ભગવાનમાં જ લાગેલી રહે છે. સ્વામીને કહે કે સ્વામી પણ કેમ શક્ય બને કરોડો કામ કરાવો અને પછી ભગવાન સાંભળે. સ્વામી કહે કે તમને તમારો દેહ ભૂલાય છે? તો કે ના સ્વામી. સ્વામી કહે એમ અમને ભગવાન ભૂલાતા નથી, અને ભૂલાઈ જાય તો માથાનું તાળું ફાટી જાય. આ સ્થિતિને પામેલા પુરુષ માટે વડતાલનું ત્રીજું વચનામૃત છે. આપણા બધા માટે તો આ 19મું 21મું બે છે, સમજાણું. બે વચનામૃતનું પાલન આપણે તો કરવાનું જ રહ્યું. હવે આપણે મહારાજ જે ગુણોની વાત કરીશ એના ઉપર વિચારણા કરીએ. મહારાજ કેટલી એકલી આત્મનિષ્ઠાથી કામ પૂરું નહીં થાય, એકલી પ્રીતિથી કામ પૂરું નહીં થાય, મહારાજ કે એકલી ભક્તિથી, માને પ્રીતિ ભક્તિથી પૂરું નહીં થાય, એકલા ધર્મ પાલનથી કે એકલા વૈરાગથી કામ પૂરું થશે, એને ચારની જરૂરિયાત ઊભી થશે. એકબીજાને એકબીજાની અપેક્ષા છે. કેવી રીતે અપેક્ષા છે એની વાત મારા સમજાવે છે. તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિની વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા, તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પામાય એવું મોટું સામર્થ્ય તેને ભક્ત નથી પામતો. કેટલી સરસ વાત કરી. આત્મનિષ્ઠા તો હોય પણ ભગવાનમાં પ્રીતિ નથી, પ્રીતિ નથી તો મહારાજ કે પ્રીતિના અભાવે ભગવાનની પ્રસન્નતા સમ્યક પ્રાપ્ત કરી શકતો નથી. જગતમાં તમને જોવા મળે આત્મનિષ્ઠા ઘણી બધી હોય પણ એને ભગવાનની યારે કાંઈ નિસ્બત હોય નહીં. ઘણી જગ્યાએ તમે જોવો એક પગે ઊભા રહે, આવા જાડા પગ થઈ જાય, ઊભા ઊભા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, કાંઈ ન કરે, ઊભા રહે. આત્મનિષ્ઠા તો છે ને, પણ એમનું ઊભા ઊભા કદાચ આખી જિંદગી ઊભા રહે તો એમાં ભગવાનને શું લેવા દેવા. જગતમાં જેને જ્ઞાન નથી કે ઓહો બાપુ તો 2 મહિના ઉભા રહ્યા, 3 મહિના ઉભા રહ્યા, અહોભાવ વ્યક્ત કરે છે, એને તો જ્ઞાનનો અભાવ છે એટલે કરે છે. જ્ઞાની પુરુષના મનમાં એમ થાય કે આમ 2 મહિના તો શું, પરંતુ આખી જિંદગી ઊભો રહે તો એ પણ મુક્ત કક્ષા સુધી પહોંચી શકે નહીં. જન્મ મરણના ફંદ થકી એ ફળ થઈ શકે નહીં. ઘણી ફેર નથી કહેતા ફલાણા બાપુ એમને હું તાર્યા હતા, બસ કાંઈ શું ખાતા પીતા નહીં, એમ કશું ખાતા પીતા નહીં તો કશું ભજને કરતા નહીં. તો આત્મનિષ્ઠા જરૂર છે પણ એકલી આત્મનિષ્ઠાથી ભગવાનનું કાર્ય સર નહીં. કેવો શબ્દ પ્રયોગ મારો બરાબર વિચારજો. મહારાજ કે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિની વિશે પ્રીતિ ન હોય, ભગવાનની સાથે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા. એટલે પહેલી વાત તો એ પ્રીતિ વિના ભગવાનની પ્રસન્નતા થતી નથી, પ્રેમ વિના ભગવાન કોઈ દી રાજી થતા નથી. ભગવાનને પામવાનું, ભગવાનને પકડવાનું મુખ્ય માધ્યમ હોય તો પ્રેમ છે. તેણે કરીને જે પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. અહીં ઐશ્વર્ય શબ્દ છે કે ભગવાનની પ્રીતિ વિના, પ્રસન્નતા વિના પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે નાના માયાના ગુણે કરીને પરાભવ ન પામે એવું મોટું સામર્થ્ય તેને ભક્ત નથી પામતો. પ્રીતિ નિત થતી, યાદ રાખો, પ્રીતિ નિત થતી એટલે ભગવાનની પ્રસન્નતા થતી નથી. અને યાદ રાખજો, માયા થકી પર થવાનું કોઈ જો માધ્યમ હોય, કોઈ માધ્યમ હોય, જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળવાનું કોઈ માધ્યમ હોય ને તો ભગવાનની પ્રસન્નતા સિવાય બીજો વિકલ્પ જ નથી. ભગવાનના રાજીપા સિવાય જીવતમાં કદી પણ માયા થકી પર થઈ શકે જ નહીં. પોહા એટલા સાધનો કરે, પોહા એટલા સાધનો કરે, જ્યાં સુધી ભગવાનની કૃપા દ્રષ્ટિએ ભક્ત ઉપર ન ઉતરે ત્યાં સુધી એનું કાર્ય પૂર્ણ થતું નથી, અધૂરું અધૂરું જ રહે છે. માને એકલા સાધનની તાકાત નથી, એકલા સાધનની તાકાત નથી કે માયા થકી પર થઈ શકે. પણ ભક્ત આત્મનિષ્ઠાની સાથે ભગવાનમાં પ્રેમ જ્યારે કરે છે, પ્રેમ જ્યારે કરે, ભગવાનમાં પ્રેમ જ્યારે જેમ જેમ જોઈન્ટ થતો જાય તેમ તેમ જગતમાંથી ઉખડતો જાય છે. અને જગતમાંથી ઉખડે એટલે શું થાય, પછી એની આલોચના ભગવાનની અંદર લાગેલી રહે છે. એટલે મોટા મોટો ફાયદો એ અંતસ્કરણ જે મલિન હતું કે એની અંદર એવા સંકલ્પ કરતું હતું જે સંકલ્પથી ભગવાન નારાજ થાય. અંતઃકરણ એવા સંકલ્પ કરતું હતું, મન એવા સંકલ્પ કરતું હતું કે જે સંકલ્પથી જ ભગવાન નારાજ થાય. અને ભગવાનમાં પ્રીતિ નહોતી એટલે જગતમાં લાગેલો હતો, જગતની કોઈ વાસના હતી, જેથી કરીને સંકલ્પ તો થતા હતા પણ સાથે ક્યારેક ક્રિયા પણ એવી થતી હતી કે ભગવાન નારાજ થતા હતા. ભગવાન નારાજ થતા હતા એટલે એને કામ જે કરવાનું તે પાર પડતું નહોતું. પણ ભગવાનમાં જ્યારે પ્રીતિ કરી ત્યારે જગતમાંથી ઉખડ્યો, ભગવાનમાં પ્રીતિ કરી એટલે જગતના ઘાટ અટક્યા, પછી એને ભગવાનના ઘાટ થવા માંડ્યા, ભગવાનના સંકલ્પ વિકલ્પ થવા માંડ્યા, અંતસ્કરણ પવિત્ર થયું, એની અયોગ્ય ક્રિયા બંધ થઈ ગઈ. ને તો આપણા મનમાં એમ થાય ભગવાન વળી પ્રીતિ કરે ભગવાન રાજી થાય, તો ભગવાને સ્વાર્થી થયા. એમ તો આ જગતની રીતિ છે, જેને આરે તમે યત કરો તમારી ઉપર રાજી થાય, ના એમ નથી. એક જ તત્વ એવું છે, યાદ રાખજો, એક જ તત્વ એવું છે કે જેનાથી માયા ડરે છે, એક જ તત્વ એવું છે. અને તત્વ કોણ છે? ભગવાન. બીજું એક તત્વ એવું નથી, વૈરાગ્યને પણ કાચે ને કાચો ચાવી જાય. માયની તાકાત એની દાઢો એટલી મજબૂત છે કે વૈરાગ્યને પણ કાચે ને કાચો ચાવી જાય. અને ચાવી ગયેલા ઇતિહાસો અનેક તમને જોવા મળશે. પરાશરને કેટલો વૈરાગ પ્રગટ થયો કે દિવસ હાથમાં પહેલા મારે ગંગાને પાર ઉતરી જવું છે, પરંતુ વૈરાગનો ખજાનો લઈને આરે જતા હોવા છતાં પણ માયા ચાવી ગઈ છે. માયા ડરે એવું માધ્યમ કોઈ જો હોય ને તો એ ભગવાન વિશે અલૌકિક પ્રીતિ છે. ભક્ત જ્યારે ભગવાનમાં પ્રીતિ કરે છે, ભગવાનમાં જ્યારે પ્રીતિ કરે ત્યારે ઓટોમેટિક માયા હટે છે. એટલે ભક્તના હૃદયમાં સંકલ્પ શુભ થાય છે, શુભ સંકલ્પથી ક્રિયા શુભ થાય છે, અંતકરણ શુભ થાય છે, જેથી કરીને સ્વચ્છ હૃદયને અંદર ભગવાન સ્વયં પ્રવેશ કરે, ભગવાન એના પર પ્રસન્ન થાય છે. અને ભગવાન પ્રસન્ન થાય છે એટલે પછી માયા ઠામુકી હટી જાય છે. યાદ રાખજો, ભક્તિ કરવાથી માયા હટી ગઈ છે એમ જણાશે, પ્રેમ કરવાથી માયા હટી ગઈ એમ જણાશે, પરંતુ પ્રેમ કરવાથી ફક્ત માયા હટશે નહીં, વાસના કુંઠિત થયેલી ગણાશે, માયા હટી ગઈ એમ જણાશે, પરંતુ એના પર જ્યાં સુધી સિક્કો ભગવાનની પ્રસન્નતાનો નહીં લાગે ત્યાં સુધી માયા નિર્મૂળ નહીં થાય. ભગવાનની ભક્તિ કરતા કરતા પ્રેમ પ્રગટ થશે એટલે અંતઃશત્રુઓ અયોગ્ય સંકલ્પ વિકલ્પ બધા વિરામ પામશે. પરંતુ કામ ભક્તનું ક્યારે થશે? એવું ઐશ્વર્ય ક્યારે આવશે? અહીં ઐશ્વર્ય શબ્દ છે ને, ઐશ્વર્ય. કેવું ઐશ્વર્ય? માયા પરાભવ ન પમાડી શકે, માને કે માયાને હરાવી દે એવો ભક્ત શ્રેષ્ઠ કે બળિયો ક્યારે થશે? તો કે ભગવાનની એના ઉપર પ્રસન્નતા થશે. પ્રસન્નતા નહીં થાય, ભક્તિ માર્ગ છે, પ્રસન્નતા નહીં થાય ત્યાં સુધી માયા પરેશાન નહીં કરે, પણ હંતાને બેસશે. સમજણ, હંતાને બેસશે, મોકો મળશે એટલે પાછી બૂચી પકડી લેશે. પણ એકવાર એના ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરી પછી માયા એને સામે માથું ઊંચકી શકશે. અને માટે મહારાજ કે આત્મનિષ્ઠા સાથે શું જોઈએ? ભગવાનમાં પ્રીતિ જોઈએ. બે ગુણ મહારાજ બતાવ્યા. અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. પછી પ્રીતિની મહત્વતા બતાવ્યા પછી મહારાજ પાસે આત્મનિષ્ઠાની મહત્વતા લઈ આવ્યા. મહારાજ કે ભગવાનમાં પ્રેમ છે, યાદ રાખજો, ભગવાનમાં પ્રેમ છે પણ આત્મનિષ્ઠા નથી, તો શું કચાસ રહે છે? શું કચાસ રહે છે? તો ભગવાનમાં પ્રીતિ છે પણ દેહાદિકમાં પ્રીતિ ઉપર મોરછાપ લાગી નથી, હજી ભગવાનના રાજીપાની મોરછાપ લાગી નથી. પ્રીતિ છે, આત્મનિષ્ઠા નથી, ભગવાનમાં હેત કર્યા છે, પણ એવું કાંઈક દુઃખ આવી પડશે દેહાદિકનું ત્યારે ભગવાનમાં જે પ્રીતિ હતી એ તૂટી જશે, દેહમાં થઈ જશે. આ દેહમાં પ્રીતિ થશે કે દેહ સંબંધી પદાર્થમાં પ્રીતિ થશે, અને પદાર્થમાં કે દેહમાં પ્રીતિ થતાની સાથે એમ લાગશે જાણે મને ભગવાનમાં પ્રેમ હતો જ નહીં. એટલે પ્રીતિની સિદ્ધિ નહીં થાય. પ્રીતિની સિદ્ધિ શું છે? પ્રેમની સિદ્ધિ શું? પ્રેમની સિદ્ધિ નહીં થયું મારે કીધું, પ્રીતિની સિદ્ધિ નહીં થાય. પ્રીતિની સિદ્ધિ શું? હા, ભગવાનની પ્રસન્નતા. પ્રીતિની સિદ્ધિ શું? ભગવાનની પ્રસન્નતા. પ્રીતિ છે પણ આત્મનિષ્ઠા નથી, એટલે ભગવાન પ્રસન્ન થાય ત્યાં સુધી પ્રીતિ પોગી શકશે નહીં. એ પહેલાં કાંઈક વિઘ્ન આવશે એટલે પાછો વળી જશે. એટલે મહારાજ કે આત્મનિષ્ઠા જોશે અને પ્રીતિ જોશે, બેય જોશે. અને શ્રીહરિ વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય, પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઇક પંચ વિશેની વિશે આશક્તિ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થશે. અને કેટલી સરસ વાત મારે બતાવે છે, પ્રીતિ છે, આત્મનિષ્ઠા છે, એક વૈરાગ ખૂટે છે. આત્મનિષ્ઠા શું કામ કરે ખબર છે? આત્મનિષ્ઠા દેહના દુઃખને થકાવી શકે, બરાબર? હમણાં જો આત્મનિષ્ઠા કાર્ય શું કરી શકે, દેહના દુઃખને હટાવી શકે. માને દેહના દુઃખથી દુઃખી ન થાય એ કક્ષે આત્મનિષ્ઠા નિર્માણ કરી શકે. પ્રીતિ શું નિર્માણ કરી શકે? પ્રીતિ ભગવાનમાં જોડી શકે એ પ્રીતિ નિર્માણ કરી શકે. પણ મહારાજ કે બે હોય, દેહના દુઃખે કંઈ ધક્કો ન લાગતો હોય અને ભગવાન સાથે જોડાયેલો હોય, પણ વૈરાગ્યનો જો અભાવ હશે તો વિષય ચારે બાજુ જ્યારે ઘેરો ઘાલી જશે અને એવો દેશકાળ ભૂંડો પ્રાપ્ત થશે. યાદ રાખજો, ભગવાનના ભક્તનો દેશકાળ ભૂંડો અલગ છે, જગતના જીવનો દેશકાળ ભૂંડો અલગ છે. જગતના જીવને ભૂંડો દેશકાળ કયો છે? તો ગરીબી આવી જાય, ધંધા બિઝનેસ બધા ઉકલી જાય, અને જગતમાં લોકો પછી એનું કશું માને નહીં, એનું શું કહેવાય? ભૂંડો દેશકાળ. ભગવાનના ભક્તને ભૂંડો દેશકાળ કયો છે? અતિ વિષયનો જોગ થાય, બહુ જોગ થાય, ચારે બહુ વાહ 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 થાય, અને કોઈ એને કહેનારું ન રહે, ટોકનારું ન રહે, એ ભક્તને માટે વિપરીત દેશકાળ છે. એમાં પોઝિશન શું નિર્માણ થશે? પોઝિશન એ નિર્માણ થશે ભક્તની કે ભગવાનમાં પ્રીતિ કરતો હતો પરંતુ ચારે બાજુ વાહ વાહ થવા માંડી. તમે જુઓ, હારા ભગત જણાતો હોય પણ જરાક ધંધા બિઝનેસ સેટિંગ થાય એટલે પોતે તરત ભજનમાં અપસેટ થઈ જાય. તમે આમ તપાસ કરજો, ધંધા બિઝનેસ જરાક સેટ થાય એટલે પોતે અપસેટ. એ શું થયું, એમ કેમ થયું? તો વૈરાગ્યની ઉણપ હતી. વૈરાગ્યની ઉણપથી વિષય જ્યારે આજુબાજુ આવી ગયા, વિષય જ્યારે ઘેરાઈ ગયા, ત્યારે વિષયનો ત્યાગ કરી શક્યો. અને પ્રીતિ છે ને, પ્રીતિ એ કોમળ બહુ છે, ભગવાનમાં જોડાવાનું કામ કરે, પણ વિષયમાંથી તોડાવવા માટે વૈરાગ્ય અને સહારાની જરૂર ઊભી થાય છે. તો આપણા મનમાં થશે, તો પેલી પરાભક્તિની વાત કરી, એમાં તો કીધું સહજ જ રહે છે. યાદ રાખજો, એ પરાભક્તિ પણ ભક્તને પ્રાપ્ત કરવા માટે આ આ પાસામાંથી કે આ બંધારણમાંથી અંદર પ્રસાર થવું જ પડે, આમાંથી પ્રસાર થવું જ પડે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય એને દ્રઢ કરવો પડે, એ પ્રસાર એમાંથી થવું જ પડે. એમાંથી પ્રસાર થાય પછી પરાભક્તિ નિર્માણ થાય, સીધી સીધી નહીં. નહીતર તો એવા લોકો પાસે બહુ ભમી વળશે કે આપણે ધર્મ વર્મ ને આપણે પરાભક્તિ છે, એમને આવી કેથી? હે, ફૂલ આવ્યા વિના, ફૂલ આવ્યા વિના આંબામાં કેરી આવી કેથી? ફૂલ દેખાતું નથી પણ કેરી જ દેખાય છે. પણ આજ નહીં તો કાલ, 15 દિવસ પહેલા, મહિના પહેલા પણ એ આંબાને પહેલા ફૂલ આવ્યા હશે, ફૂલ આવ્યા પછી જ કેરી આવી. કેરી આવી ગયા પછી ફૂલની આવશ્યકતા નથી, પછી ફૂલની જરૂરિયાત નથી. એમ પરાભક્તિ પ્રગટ્યા પછી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની આવશ્યકતા નથી રહેતી, માને અનુસંધાન રાખવાની આવશ્યકતા રહેતી નથી પરાભક્તિ પ્રગટ્યા પહેલા. બાકી જ્યાં સુધી પરાભક્તિ નથી પ્રગટી, જ્યાં સુધી કેરી જ નથી આવી, ત્યાં સુધી ફૂલની બહુ કિંમત હોય છે. તમે જુઓ, એ વસંત ઋતુ શરૂ થાય અને વાડી આટો મારવા જાય અને આંબે ફૂલ ન જોવે, જેને મોર કહીએ, ફૂલ ન જોવે એટલે અંદરથી ભાંગી પડે માણા, કે મારું વણ તો વરસ ફેલ જાય. હું કે વણ તો વરસ ફેલ જશે, શેને આધારે કીધું એને વરસ ફેલ જશે? ફૂલને આધારે, કારણ કે ફૂલ જેટલા બાદ છે એના ઉપર અનુમાન થશે કે આમાં કેરી આટલી થઈ. ફૂલ જ નથી તો કેરી ક્યાંથી? એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને કદી દ્રઢ જ નથી કર્યા, એવો કોઈ પ્રયાસ પણ નથી કર્યો, તો પરાભક્તિ ક્યાંથી આવે? પરાભક્તિ કોઈ દી પ્રગટી શકે નહીં. એટલે પરાભક્તિની આવશ્યકતા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની આવશ્યકતા નથી રહેતી, એનો મતલબ એને માટે એક્સ્ટ્રા પ્રયાસ કરવો પડતો નથી. સાધન સ્થિતિમાં ભક્તિ માટે પ્રયાસ કરવો પડે, એને ધર્મ પાળવા માટે પ્રયાસ કરવો પડે, એને વૈરાગ રાખવા માટે પ્રયાસ કરવો પડે, એને જ્ઞાનને માટે પણ પ્રયાસ કરવો પડે. પરાભક્તિ પ્રગટ્યા પછી ત્રણ માટેનો પ્રયાસ હોતો નથી, એનું મન પછી ભગવાનમાં જ લાગેલું રહે છે. ઓલા તો ઓટોમેટિક સિદ્ધ થઈને પાછળ પાછળ હાલ્યા આવે છે. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવ્યા છે. મહારાજ કે આત્મનિષ્ઠા હોય, ભક્તિ પણ હોય, પણ એક વૈરાગ્ય જો ન હોય તો આત્મનિષ્ઠા અને ભક્તિ બેની સિદ્ધિ થતી નથી. આત્મનિષ્ઠા અને પ્રીતિ બેની સિદ્ધિ થતી નથી. સિદ્ધિ કેમ નથી થતી? તો મહારાજ કે વૈરાગ્ય નથી એટલે વિષયના પ્રસંગમાં આવી જાય છે, અને વિષય વસ્તુ એવી છે જેવા તમે એની પકડમાં આવી ગયા પછી એને છોડવા કઠણ મુમુક્ષને પડે છે, જલ્દી છોડી શકતો નથી. પછી વિષયમાં મન ઘેરાતા ઘેરાતા અંતઃકરણ મલિન 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 થવા માંડે, એટલું બધું અંતઃકરણ મલિન થઈ જાય, પછી એની ભક્તિ પણ ઓસરી જાય, અને પછી આત્માના શરીરને બદલે દેહના સુખ સામે જેની દ્રષ્ટિ વહી જાય છે, જેથી કરી એની આત્મનિષ્ઠા અને પ્રીતિ બેમાંથી એકની સિદ્ધિ થતી નથી. એટલે ત્રણ ગુણ અતિ આવશ્યક છે મહારાજ બતાવ્યા, પ્રીતિ આત્મનિષ્ઠા અને ત્રીજો વૈરાગ. અને વૈરાગ તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. મહારાજ કહે કે આત્મનિષ્ઠા એ છે, વૈરાગ એ છે, વૈરાગ છે પણ આત્મનિષ્ઠા અને પ્રીતિ નથી, તો મહારાજ કહે કે પરમાનંદની પ્રાપ્તિ થતી નથી. વૈરાગ કરીને માનો બધેથી ઉખડી ગયો, યાદ રાખજો એકલું ઉખડવું એમાં સુખ નથી, સમજાણું, બધે થોકડી ગયો, ક્યાંય એનું મન માનતું નથી, કોઈ હારા કપડામાં માનતું નથી, હારા પદાર્થમાં માનતું નથી, હારા ખાવા પીવામાં માનતું નથી, કોઈ જગ્યાનું મન માનતું નથી, કોઈ જગ્યાએ મન ન માને પણ એક જગ્યાએ પછી મનાવવું પડે. જેમ સાંખ્ય શાસ્ત્ર છે એણે વૈરાગનું જબર પ્રતિપાદન કર્યું અને જબર જગતને ખોટું કર્યું, જગતને એટલું બધું ખોટું કર્યું, એટલું બધું ખોટું કર્યું કે જેથી કરીને ખોટું કરતા કરતા ભગવાને ખોટા થઈ ગયા, કે આંખે કરીને દર્શન થયા માટે એ ખોટા, એનો શબ્દ કાને સંભળાવો તો કે એ ખોટા. પોઝિશન કેવી છે કે રોડ સારો છે તો ગાડીને તમે સ્પીડથી જરૂર રાખો, સ્પીડથી જરૂર રાખો, પણ ગાડીને ક્યાંક બ્રેક મારવાની જરૂર પણ ઊભી થાય છે. લેવર આપ્યો છે એનો મતલબ એમ નથી કે હવે એને હાંકી જ જાઓ, સમજાય. વૈરાગ વસ્તુ એવી છે, વેગ ખૂબ પકડાવે, યાદ રાખજો. વૈરાગના માધ્યમ વિના મુમુક્ષ કદી પણ મોક્ષને માર્ગે વેગ ન પકડી શકે. લીવરનું કામ છે વૈરાગનું, વેગ ન પકડી શકે, કારણ કે વિષય છે એમાં ચોટતો ચોટતો હાલે એટલે વેગ પકડાય, અને વૈરાગી વ્યક્તિ જ મોક્ષને પથે સમ્યક વેગ પકડી શકે, ભૂકા કાઢે. વૈરાગી વ્યક્તિ ભૂકા કાઢે પણ તોય પણ એને સાથે બ્રેક તો હોવી જોઈએ. વૈરાગ રાખતા રાખતા બધે વૈરાગ રાખવો, પણ અંત્યના ત્રીજા વચનામૃતમાં મહારાજ કીધું કે ભગવાનના ભક્ત કે ભગવાનના સંત કે ભગવાનની સાથે વૈરાગની ના તો પરમ પ્રીતિ હોવી જોઈએ. એટલે આત્મનિષ્ઠા છે અને પ્રીતિ છે, પણ એક વૈરાગ, વૈરાગ છે પણ પેલા બે નથી, વૈરાગ પુષ્કળ છે પણ આત્મનિષ્ઠા અને પ્રીતિ બે નથી, તો પરમાનંદની પ્રાપ્તિ થશે. જગતમાંથી ઉખડી ગયો, એકલા ઉખડવાથી શું આનંદ, ભગવાન ન મળ્યા તો શું લઈ લેવાનું, કારણ કે સુખનું નિકેતન કયો, ભગવાનની મૂર્તિ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર એક બહુ સરસ વાત લખી, બહુ સરસ વાત લખી, એમ લખ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય બીજા દાન પુણ્ય વગેરે વગેરે સાધનનું ફળ શું, એનું ફળ શું, તો ભગવાનમાં હેત થાય, ભગવાનમાં પ્રીતિ થાય, સમજાય. વૈરાગ્ય છે પણ ભગવાનમાં પ્રેમ કેળવી શક્યો અને પ્રેમ નો કેળો એટલે વૈરાગ એનો અભદ્ર બની જાય છે, એને કાંઈ જ ઉપયોગમાં આવતો નથી. એટલે આત્મનિષ્ઠા જોઈએ, પ્રીતિ જોઈએ અને વૈરાગ પણ, ત્રણે ત્રણ ગુણ મુમુક્ષને ભગવાનને પામવા માટે જોઈએ. જાગતા રહેજો, જાગતા રહેજો પાછા. વચનામૃત તો ગ્રંથ એવો છે, કેટલી જગ્યાએ મહારાજ પોતે બોલ્યા, સભા પછી સુનકાર થઈ ગઈ, સંતોને કીધું સંતો વાજિંત્ર વગાડો, એમ વચનામૃતમાં સ્વયં મહારાજ બોલ્યા, બોલો, ભગવાન પોતે વાતો કરનારા હતા તો સુનકાર કરી દીધી. આ તો પરબ્રહ્મના મુખમાંથી વહેલી વાણી છે, આ તો બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે, આ તો મુક્ત અને મહારાજનો સંવાદ છે, એટલે વાત તો આખી જુદી જ છે. પણ તો એ આનંદની વાત છે, તમે બધા વચનામૃતની કથામાં બેહો છો, ખરેખર બહુ આનંદની વાત કહેવાય. ન તો અમને ખબર છે, વર્ષો પહેલાં લોકો અમે ગામડે જતા ને, પછી દાદા બેઠા હોય, દસ પંદર વીસ બેઠેલા હોય, રોંઢે પગીએ ને ત્રણ ચાર વાગે પગીએ એટલે બેઠા હોય, આવા હો સ્વાય આમ તેમ બધું પૂછે, એટલે આપણે કે પછી એમ આપણા મનમાં થાય પંદર વીસ દાદા છે, ઘડી કથા વાર્તા કરીએ, આપણે કે દાદા બે હોત એટલે બધા બેસી જાય, પછી વચનામૃત મગાવીને ખોલો, સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે, આ બે શબ્દ બોલો એટલે બધા દાદા સ્વામી ત્યારે અમારે જરાક જાશું, અમારે કોઈ કે અમારે ડૂબું પાવાનો ટાઈમ થઈ ગયો, કોઈ કે ડૂબું દોવાનો ટાઈમ થઈ ગયો, કોઈ કે મારે જરાક વાડી આટો મારે જવું પડશે, વીહમાં થયે કે નો ટકે બોલો, એક ટકો રિઝલ્ટ નો આવે. પણ તમે આટલા બધા ભક્તો બેહો છો વચનામૃતની કથામાં, ખરેખર આ વસ્તુ જીવની બહુ સફળતાની નિશાની છે. વચનામૃતમાં જે બેઠો એના માટે જીવનની બહુ સફળતાની નિશાની છે. વચનામૃત જેને ગમ્યું એને ભગવાન સ્વામિનારાયણ ગમશે, ગમશે ને ગમશે જ. હું કામ ગમશે તો કે વચનામૃત જેને ગમશે અને ભગવાન સ્વામિનારાયણની મહત્વતા સમજાશે. વચનામૃત જેને ગમશે ને મારની રુચિ ગમશે. વચનામૃત ગમશે ને મારની ફિલોસોફી ગમશે. વચનામૃત ગમશે એટલે મારની વિચારધારા ગમશે. અને જેની ફિલોસોફી ગમે, જેની વિચારધારા ગમે, જેની રુચિ ગમે, એ વ્યક્તિ ગમે ગમે ને ગમે જ. એટલે વચનામૃત ગમે એ બહુ મોટી વાત છે. અને યાદ રાખજો, જેને વચનામૃત ગમશે ને એને પછી બીજું કાંઈ નહીં ગમે. વચનામૃત જેને ગમશે એને બીજું કાંઈ નહીં ગમે. કાંઈ નહીં ગમે માને એક મહારાજની મૂર્તિ સિવાય. પછી વારે વારે કહેવું પડે ભગવાનની એક મૂર્તિ રાખવી, એક મૂર્તિ રાખવી. હજાર વાર કીધા પછી જે વાત નથી મનાતી, પણ વચનામૃત જેને ગમશે એને કહેવું નહીં પડે. સમજણ, કહેવું નહીં પડે. સહજ જ હૃદયમાં એક મહારાજ, પૂજામાં એક મહારાજ, ધ્યાનમાં એક મહારાજ, માનસીમાં એક મહારાજ, પછી અંદર એ સિંહાસનમાં બેહવાની કોઈ હિંમત જ નહીં કરે. હું ને મારો ઠાકર, જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે, હું દોરી તાણું, એ પોઝિશન ભક્તની નિર્માણ થશે. અને એ નિર્માણ કરાવવા માટે જ મહારાજનું આગમન છે. અને એ નિર્માણ કરાવવા માટે જ મહારાજ અઢળક ઢળે અને પોતે અઢળક વર્ષ્યા છે વચનામૃતના માધ્યમથી. એટલે બહુ અદ્ભુત વાત છે. તમે બધા બેઠા છો, એ આનંદ છે. અને પાછા આમ ધ્યાન આ બાજુ રાખીને એકાગ્ર બનીને તમે સાંભળો છો, એ ઘણી આનંદની વાત છે, ઘણી આનંદની વાત છે. કમસે કમ તમને સાંભળવું તો ગમ્યું, સમજાય ન સમજાય બે નંબરની વાત છે. સાંભળવું તો ગમ્યું, સાંભળવું ગમશે ને કાલ સમજવું પણ ગમશે. જોકે કાલે મારા પ્રશ્નોત્તરીમાં કીધું હતું કે સ્વામી ખરેખર એક વાત બહુ સારી છે, મેં કહી કે આ કેસેટ વાળી પદ્ધતિ બહુ સારી નીકળી ગયા. એ કે માનો કઈ અમે કથા સાંભળીએ છીએ બરાબર, પણ પછી અડધું યાદ રહ્યું, અડધું ન રહ્યું, સમજાણું ન સમજાણું. પછી કેસેટ લઈ ગયો હોય એને તમે ઓલું થોડું ફરીને કહેવાય, સ્વામી અમને સમજાણું ફેર વાંચો તો એમ તો કહેવાય નહીં અહીંયા. અને ઓલું તમે તમને પચા ફેરી પાછા લઈ જઈએ હાલો પાછા. એટલે ઊંડા ઉતરી શકાય. અમેરિકામાં શિકાગોમાં એક અર્જુનભાઈ કરીને ભગત છે, એ ફેર શિકાગો હતા ને, મને ફોન આવ્યો. મને કે સ્વામી અમે આગલી ફેરી ત્યાં થાળ કરવા ગયા, એટલે બીજી ફેર ફોન અમે ગયા એટલે આવ્યા કે સ્વામી ક્યારે થાળ કરવા આવો છો? મેં કહ્યું ગોઠવીએ, અમારું શેડ્યુલ ગોઠવાય પછી ગોઠવીએ. મને કહે કે તમારે માંડને તો આવવું જ પડશે. મેં કીધું કેમ? એ કે સ્વામી તમને ખબર છે હું વચનામૃતનો આશિક માણસ છું. મેં કીધું તો આવીશ, મને ગમે. પણ મને કે એના કરતાં તમને વધારે કહો. મેં કીધું શું? એ કે પહેલાં મને વચનામૃતનું પાનું ખોલું ને, ત્યાં કીડીયું ચડતી ગયા. પણ ગયા વર્ષે તમે આવ્યા ને ઓલું મધ્ય પ્રકરણનો મને આપી ગયા. મેં કીધું આપી ગયા હતા. એ કે તમે માનશો મેં જેટલું સાંભળ્યું છે એટલું કોઈએ નહીં સાંભળ્યું હોય. મેં કીધું એમ કેમ? અત્યારે એ વચનામૃત ઉપર અત્યારે તારણ લખે છે, એન્જિનિયર છે પોતે. મેં કેમ? એ કે મેં આમ આમ તો મને ગમે તો નહીં, પણ એક દાડો મનમાં થયું કે લાય ને આ સ્વામી કેસેટ આપી ગયા છે, સાંભળું. થોડી સાંભળીને પછી રસ પડ્યો, કે રસ પડ્યો પછી કેસેટમાં જ પડ્યો, વચનામૃતમાં પડ્યો. પછી નિત્યનો ક્રમ થઈ ગયો, હવારમાં પૂજામાં વચનામૃત વાંચ્યું, એની એ જ કેસેટ પાછી કેસેટમાં ચડાવું. અને મારો 1.5 કલાકનો રન, એટલે જાઉં ત્યારે સાંભળી લઉં, એની કેસેટ પાછી એની ફરી વાર વળતા સાંભળું, પાછા આવીને ફરી વાર વચનામૃત એનું વાંચ્યું. એવું દઢ થઈ ગયું મનમાં, એમ થઈ ગયું કે ભૂમંડળ ઉપર ભગવાન સ્વામિનારાયણ જો ન પધાર્યા હોત તો ભૂમંડળને ટોપ લેવલ વસ્તુ શું છે કે સર્વથી પર વસ્તુ શું છે એનું જ્ઞાન જ ન થાત. ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર આવી અને અધૂરા જ્ઞાનને પૂર્ણ કક્ષા સુધી મહારાજે પહોંચાડ્યું છે. મહારાજ ભૂમંડળ ઉપર ન આવ્યો તો કોને ખબર પડે કે પ્રકૃતિ પુરુષ ઉપર કાંઈક છે? આવું બધા ત્યાંથી પાછા વળી જતા લો, કારણ કે પછી વચ્ચે આડો મોટો ડુંગરો આવતો હતો ને એને ઉલ્લંઘીને કોઈ આગળ ન જ જતો. પણ પુરુષોત્તમ નારાયણ કીધું આગે જાશો તો તમને અલૌકિક તત્વ પ્રાપ્ત થશે, અને એ તત્વની પર તમને કાંઈ જાણવાના સંકલ્પ જ નહીં રહે, કારણ કે સર્વથી પર હશે. એટલે ભક્તો વચનામૃત ગમે છે એ વાત ઘણી આનંદની છે. અહીંયા મહારાજ ત્રણ ગુણની આવશ્યકતા દેખાડી દીધી. મેં તમને સત્ય જ કર્યો, મારે વચ્ચે લાવવું નહોતું, પણ તમે ઘારી ખાઈ ખાઈને પછી જરાક મોઢું આંબી ગયું એટલે દાળના બે ઘૂંટડા ભરાવ્યા. ફરીને પાછા મૂળ પોઈન્ટ ઉપર આપણે જઈએ. મહારાજ કે વૈરાગ્ય હોય પણ આત્મનિષ્ઠા અને પ્રીતિ ન હોય તો પરમાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠાન વૈરાગ્ય ત્રણનો હોય તો ભૂલોક ભુવનલોક અને બ્રહ્માનો ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. ધર્મનું પાલન છે પણ પેલા ત્રણમાં થઈ કે નથી, તો ધર્મનું પાલનનું ફળ શું? સત્યલોક સુધી પહોંચવું. જે વાત અંત્યના 21માં વચનમાં બહુ ચર્ચાણી છે, બહુ ચર્ચાણી. જો કે શુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે, પણ ભૂગા ગાઢ એવો પ્રશ્ન પૂછ્યો. કેવો પ્રશ્ન પૂછ્યો ખબર છે? ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, જીવાત્માની મુક્તિ તો ભક્તિ વતે થાય છે. શેના વતે થાય છે? જીવાત્માની મુક્તિ તો ભક્તિ વતે થાય છે. ભગવાનનો અવતાર ભૂમંડળ ઉપર જે થાય છે એ ભક્તિને અર્થે નહીં, ધર્મના સ્થાપનને અર્થે થાય છે. ભગવાનનો અવતાર શેના માટે થાય છે? જ્યારે જ્યારે અધર્મ વ્યાપે ત્યારે ત્યારે ભગવાન પધારે. ભગવાનનો અવતાર ધર્મના સ્થાપનને વાસ્તે થાય છે. જ્યારે જીવાત્માની મુક્તિ તો ભક્તિ વાસ્તે, ભક્તિને લઈને થાય છે. ધર્મથી મુક્તિ તો થતી નથી, તો ભગવાન આ ભૂમંડળ પર આવ્યાનો અર્થ શું? સ્વામી વિચારમાં ઊંડા ઉતરી ગયો, બહુ પ્રકાર ઉત્તર કર્યો પણ થયું નહીં. મહારાજે મોઢું મલકાયું. જોકે મોઢું મલકાવાનું રહસ્ય પાછું બહુ અદભુત છે. શુકાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી સામે પ્રશ્ન ઉતરીમાં ટક્કર લઈ શકે એવું ન શક્ય બને, પણ ઘટના એવી ઘટેલી કે એક આગલે દિવસે લાડુબાન જીવબા અને મહારાજની વચ્ચે આ પ્રશ્નની ચર્ચા થયેલી, અને એમાં દૂર બેઠા શુકાનંદ સ્વામી પ્રશ્ન સાંભળી ગયેલા, લઈને પછી સભામાં ગોપાળાનંદ સ્વામીને ઠપકારી દીધો. ગોપાળાનંદ સ્વામી બહુ પ્રકારે ઉત્તર કરવા ગયા કે ભક્તિની અંદર દૈવત, ધર્મની અંદર દૈવત, ભક્તિ જેવું જો આવે મને એવી સામર્થ્ય ધર્મમાં જણાય તો જ મુક્તિ થાય. અને એવું તો શક્ય ન બને કે જેના માટે ભગવાન આ પૃથ્વી પર આવ્યા એના માધ્યમથી મોક્ષ ન થાય, શક્ય ન બને. ભગવાન પૃથ્વી પર આવ્યા એ હેતુ મેન તો મોક્ષ નો જ હોય, મુક્તિ નો જ હોય. પણ સામે શાસ્ત્ર એમ કે ધર્મ દ્વારા મુક્તિ સંભવિત નથી. અહીંયા પણ મહારાજ ના પાડે છે, ધર્મ દ્વારા તો સત્યલોક સુધી જઈ શકે, એના પર તો જઈ ન શકે. મુક્તિ ભક્તિ દ્વારા થાય, ભગવાનનું અવતરણ ભક્તિ માટે થતું નથી, ધર્મને અર્થે થાય છે. બહુ પ્રકારે ગોપાળન સ્વામી મિથ્યા, બહુ પ્રકારે મિથ્યા ઉત્તર થયો. અને પછી મહારાજે મોઢું મલકાયું અને મહારાજાનો ઉત્તર કર્યો. મહારાજ કે હાવળો, બે પ્રકારના ધર્મ છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના ધર્મ છે. એક વર્ણાશ્રમ ધર્મ છે, બીજો ભાગવત ધર્મ છે. ઋષિ મહર્ષિ જે ધર્મને પ્રવર્તાવ્યો છે એ વર્ણાશ્રમ ધર્મ છે, જેની પ્રાપ્તિ સત્યલોક સુધી થાય છે. પણ પોતે પુરુષોત્તમ પંડ્યા ભૂમંડળ પર પધારે અને પછી જે જે વાક્યો કહે એના વચન એ જ ધર્મ. ધર્મ ધર્મ સૌ કરે પણ ધર્મમાં બહુ ભેદ છે. ધર્મ સૂતના વચન એથી પર કોઈ ધર્મ છે? મહારાજના વચનથી પર કોઈ ધર્મ નથી. તો ભગવાને કીધેલા, પ્રત્યક્ષ પોતે કીધેલા જે વચનો છે ધર્મ છે. અને એ ધર્મ અને ભક્તિ બે અલગ નથી. એ ધર્મ વચનરૂપી ધર્મના પાલનથી જીવાત્મા અવશ્ય મુક્તિને પામે છે. અને ભગવાને કીધેલા ધર્મની અંદર બધું જ આવી જાય, કારણ કે ભગવાન બોલેલા તમામ વચન ધર્મરૂપ છે. અને ધર્મરૂપ હોવાથી એમાં જ્ઞાન નિરૂપણ આવી જાય, એમાં વૈરાગ નિરૂપણ આવી જાય, એમાં ભક્તિ નિરૂપણ પણ આવી જાય. માટે ધર્મના માધ્યમથી જીવાત્મા મુક્ત કક્ષાને પામી શકે છે. પણ કયો ધર્મ? ભાગવત ધર્મ. એટલે અહીંયા મહારાજ જે ધર્મની વાત કરી રહ્યા છે એ અહીંયા મહારાજ વર્ણાશ્રમ ધર્મની વાત કરી રહ્યા છે, જેથી કરીને ભોરલોક, સ્વર્ગલોક અને સત્યલોકથી પર ગતિ થતી નથી. એટલે ધર્મના પાલનથી ત્યાં સુધી પોગાય, પણ આત્મનિષ્ઠા વૈરાગ અને પ્રીતિ જો ન હોય તો પરમપદને પામી શકે નહીં. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠાન વૈરાગ્ય ત્રણનો હોય તો ભૂલોક ભૂલોક ભૂરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. અહીંયા પ્રશ્ન એક ઉપસ્થિત થાય, બ્રહ્માના ભુવન પર્યંત સ્વર્ગલોક. સ્વર્ગ તો ઇન્દ્રનું છે, પણ ભક્તો અહીંયા જે શબ્દ છે ભૂલોક ભૂરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત સ્વર્ગલોક, એટલે અહીંયા સત્યલોકને સ્વર્ગ શબ્દથી સંબોધેલું છે. સમજે? જેમ ઈશ્વર વાચ્ય શબ્દ ક્યારેક વિરાટને માટે પણ વપરાણો હોય, ક્યારેક બ્રહ્માને માટે પણ વપરાણો હોય, ક્યારેક વિષ્ણુને માટે પણ વપરાણો હોય, અને ક્યારેક એ જ ઈશ્વર વાચ્ય શબ્દ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ માટે પણ વપરાયેલો હોય છે, એમ અહીંયા જે સ્વર્ગ શબ્દ છે એ સત્યલોકને માટે વપરાયેલો શબ્દ છે. કહેતા બ્રહ્માંડોને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. આવી ગયું ને બ્રહ્માંડને ભેદીને, તો બ્રહ્માંડનો છેલ્લો લોક કયો છે? સત્યલોક, એને ભેદીને બહાર નહીં જવાતો માને. સત્યલોક સુધી તો ધર્મના પાલનથી જઈ શકાય, પણ એ બોર્ડરને ભેદી શકતો નથી. એકલા ધર્મના પાલનથી વર્ણાશ્રમ ધર્મ એ બોર્ડરને ભેદી શકતો નથી. ભક્તો, એક સમજણની વાત કહું. અત્યારે વર્તમાન કાળનો સમય એવો છે કે લોકો કોઈ મંદિર કરતું હશે કે ભગવાનના સંબંધવાળી ક્રિયા કરતું હશે તો લોકો જરાક એમાં સુગ દાખવશે. આવો મંદિરની કાંઈ જરૂર નથી, એના કરતાં સ્કૂલ કરો, કોલેજ કરો, હોસ્પિટલો કરો. અને તમે જુઓ તો સ્કૂલ હોસ્પિટલોને તમે કરો ને તો દાનના પણ ઢગલા થાય. મંદિરમાં દાન આપનારો સમુદાય બહુ લિમિટ તમને જોવા મળશે. પણ મહારાજ કહ્યા પ્રમાણે હોસ્પિટલ કરે, દવાખાનું કરે, અવેડો કરાવે વગેરે વગેરે જે કાંઈ કરે, એની પ્રાપ્તિ શું? સ્વર્ગ. સમજાય છે? એની પ્રાપ્તિ શું? સ્વર્ગ. ભગવાનનું મંદિર કર્યું એની પ્રાપ્તિ શું? મહારાજનું સાનિધ્ય. કદાચ 5,000 હોસ્પિટલો કરી નાખે તો કે અક્ષરધામનો દરવાજો ખુલ્લો ન થાય. એક જ મંદિર કર્યું હોય નિષ્કામ ભાવથી તો અક્ષરધામનો દરવાજો એક જ મંદિરે ખુલ્લો થઈ જાય. અને સંપ્રદાયના ઇતિહાસો પણ એવા જોવા મળે છે. આપણે હીરાશેઠનો પ્રસંગ નથી જોયો? જોયો તો ને, 3 દાડા પહેલા અહીંયા મંદિર કરાય, ઉપતે કાંઈ મોટું એવું શિખરબદ્ધ ન કરાય, પોતાની સ્થિતિ પ્રમાણે કર્યો. મહારાજ અક્ષરધામમાં સોનાનો મહેલ કરી દીધો. કો એ મંદિરની મહત્વતા છે. એટલે ભગવાન, મારે વાત એ કહેવી છે કે આપણે ઘણી ફેરી, જો કે ભગવાને ઘણી બધી સંપત્તિ આપી હોય તો તમે મંદિરો કરો અને પેલું સામાજિક કાર્ય કરો, એમાં મારા રાજી કાંઈ ના નથી મારી, પણ તમે એનું પ્રતિપાદન કરી મંદિરનું ખંડન કરશો તો જબરજસ્ત ભૂલ કરી રહ્યા છો. કારણ કે મહારાજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષના ઇલાજમાં 3 વિકલ્પમાં પહેલો વિકલ્પ લીધો, કાર ઇત્વા મંદિરાણી. હું મંદિરો બંધાવું જેથી કરીને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મારી ઉપાસના રહેશે, મારી ઉપાસના રહેશે, જીવાત્મા મુક્ત કક્ષાને પામશે. કારણ કે બીજા બધા જે વ્યવધાન છે એ તમામ દેહનું પોષણ કરનારા વ્યવધાનો છે. કેવા છે? દેહનું પોષણ કરનાર છે. મંદિર એક જ તત્વ એવું છે દેહનું પોષણ ઓછું કરે. મંદિરમાં હું કે ભાઈ એકાદશી તો કરવી જોઈએ. મંદિર માધ્યમ કેવું છે? આત્માનું પોષણ કરે છે. મંદિરમાં એક જ એવું છે આત્માનું પોષણ કરે છે, બાકીના બધા વ્યવધાન દેહનું પોષણ કરનાર છે. અને દેહનું પોષણ કરનારા હોવાથી દેહરૂપ આનંદ થાય એવી જ પ્રાપ્તિ થાય. કારણ કે સ્વર્ગમાં દેહને જ આનંદ છે, જે દેહ મળે એને આનંદ. અપસરણ આન તેન બધા વિષય જ છે, દેહને વિષય જ ગમે છે, તો ત્યાં પણ એને વિષયની જ પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્માને વિષય નથી ગમતા, મહારાજ પ્રથમના 70માં કીધું, મહારાજ કે આત્મા તો ના પાડે છે વિષય ભોગવવાની. આત્માને વિષય નથી ગમતા, આત્માને જગતના પદાર્થથી અલિપ્ત થવું છે, તો મંદિર જ્યારે કરાવે છે, મંદિરની અંદર એ વાત નિર્માણ થાય છે, તો ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે આત્માને પોષણ થાય, વિષયનું પોષણ ન થાય, એવી જ એને પ્રાપ્તિ થાય, પરમપદની પ્રાપ્તિ થાય, ભગવાનનું સાનિધ્ય મળે, જે જગતનું એક પણ વિષય નથી. એટલે મંદિરને ભૂલમાંય પણ ગમે એટલા તમે ગ્રેજ્યુએટ થાન, ગમે તે પોઝિશન પહોંચો, કદી પણ ખંડન નહીં કરશો. જોકે મારી રુચિ મંડનની છે. કોઈ સ્કૂલ કરે, કોઈ હોસ્પિટલ કરે, કોઈ દવાખાનું કરે, અવેડો કરાવે, કદી નિષેધ નહીં કરવાનો. સારી વસ્તુ છે, એને સમાજની જરૂર છે. ભલે કરે, કોઈની રુચિ હોય તો ભલે કરે, પણ પ્રોબ્લેમ એ થાય છે એવી રુચિ ધરાવનારા પછી મંદિર ઉપર બહુ થ્રાટી મળે બોલાવા. યાદ રાખજો, મંદિર છે ત્યાં સુધી જ આ સંપ્રદાય છે, આ સંપ્રદાયની મંદિર છે ત્યાં સુધી જ હિન્દુ સંપ્રદાય છે. તમે જુઓ, જ્યારે પણ પરધર્મી આક્રમણ કર્યું છે એના ઉપર કર્યું છે, મંદિરો ઉપર. એને ખબર હતી કે મંદિરો હશે ત્યાં સુધી હિન્દુ ધર્મ ઉખડી શકશે નહીં. મંદિરો જો નાશ પામે તો જ હિન્દુ ધર્મ નાશ પામે. એમ ભક્તો, સંપ્રદાય અંદર પણ મંદિરો છે ત્યાં સુધી આ સંપ્રદાયનું અસ્તિત્વ રહેવાનું છે, રહેવાનું છે, રહેવાનું છે. મંદિરોને કોઈ નાશ કરશે, મંદિરનું કોઈ ઘસાતો બોલશે, મંદિરમાં કોઈ સેવા કરતો રોકશે, ભગવાન સ્વામિનારાયણ ઉપર જબ્બર રાજી થશે. મંદિરનું નિર્માણ કોઈ કરતું છે ને કોઈ રોકશે, અને પછી કદાચ 2,000 કોલેજો બનાવી નાખે, સ્કૂલો બનાવી નાખે, હોસ્પિટલ બનાવી નાખે, તોય પણ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો નહીં થાય. એ વસ્તુ બનાવ્યા પછી સ્વર્ગનો અધિકારી હતો, પણ મંદિરનું ખંડન કરીને પછી જો બનાવશે તો ધામની તો પ્રાપ્તિ નહીં થાય, એ સ્વર્ગ થકી પણ વંચિત રહેશે, કારણ કે એને દોષ લાગશે. એટલે બહુ મહત્વની વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કે ધર્મના માધ્યમથી તો સત્યલોક સુધી પહોંચી શકાય, પણ એથી પર પહોંચી શકાય નહીં. પણ એ કયો ધર્મ? તો કે વર્ણાશ્રમ ધર્મ. એમ અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય ત્રણ હોય, ત્રણેય છે, આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે, પ્રીતિ છે, તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. ભગવાનમાં પ્રીતિ છે, દેહના સુખ દુઃખને ગણકારતોય નથી, અને ભગવાન સુખનું જ્ઞાન પણ છે, પરંતુ સ્વધર્મ નથી, માને ધર્મ નથી, નિયમનું પાલન નથી, આજ્ઞાનું પાલન નથી. આજ્ઞાનું પાલન નથી તો મહારાજ કે ત્રણેયની સિદ્ધિ થતી નથી. ત્રણેય વસ્તુ દ્રઢ કર્યા પછી પણ મહારાજ કે એને મુક્તિમાં ખોટ રહી જાય છે. એનો મતલબ એવો થયો કે ભગવાનમાં પ્રીતિ હોય, આત્મનિષ્ઠા પણ હોય, ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજતા હોય, તોય પણ પંચવર્તમાન તો પાળવા જ રહ્યા, ત્યાગીને ત્યાગીના ગૃહસ્થને ગૃહસ્થના પાળવા જ રહ્યા, એમાં મહારાજ જરાય બાંધછોડ કરવા માંગતા નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે, તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે, તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયા, અને એને જ એકાંતિક ભક્ત જાણવો. મહારાજ કે જે પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારેમાંથી જ્યાં પણ કચાશ જણાતી હોય, તો મહારાજ કે કચાશને ટાળી અને ભગવાનના જે ભક્તોને એ દઢ ચારે છે એવા ભક્તોનો કે સંતોનો સમાગમ કરી ચારેયને દ્રઢ કરશે, ત્યારે જ મારે કે એકાંતિક ભક્ત ગણાશે. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય, તો ભગવાનને એકાંતિક ભક્તની સેવા સમાગમ કરીને ન્યૂનતાને ટાળવી, ન્યૂનતાને કાઢી નાખી. ઇતિ વચનામૃતમ 19મું થયું. 20મું મને શિબિર શરૂ થયા પહેલાં સંકલ્પ હતો કે 2 વર્ષે પ્રથમ પ્રકરણ પૂરું કરી દેવું છે, પણ કદાચ 3 વર્ષ લેવા પડશે, એટલે 1 વર્ષ વધ્યું, એટલે આપણે પછી આવતા વર્ષની શિબિર ચાલુ રાખી દીધી કે આવતા વર્ષે આપણે શિબિર ચાલુ ને ચાલુ જ રહેશે. દિવસ એકે ઘટાડવો નથી, 12 દિવસ ધનતેરસથી 8 સુધીની ચાલુ ને ચાલુ આપણે રાખવી પડશે. કારણ કે જે તે પ્રકારે કરીને જો જીવને વચનામૃતનું જ્ઞાન જીવમાં ઉતરી જાય, ભગવાનનું જ્ઞાન ઉતરી જાય, ભગવાનની આજ્ઞા પાલનનું જો તાન લાગી જાય, તો જીવને કામ થઈ જાય. ભક્તો, બહુ સરસ વચનામૃતની અંદર એક પોઈન્ટ જે ઘણા ભક્તો, આમ તો 80% ભક્તોનો સવાલ મનમાં હશે કે આપણે મહારાજને સર્વોપરી સમજીએ છીએ, સર્વોપરી સમજીએ છીએ, તોય પણ ક્યાંક આજ્ઞામાં કચાશ રહી જાય છે. સર્વોપરી સમજીએ છીએ, વાત એવી થાય છે કે જેને ઉપાસના દ્રઢ હોય એને આજ્ઞા પળે જ સહજ છે. વાત એવી થાય છે, ઉપાસના તો એવી દ્રઢ છે કે ગમે તેવો દેશકાળ વ્યાપે, ગમે તેવો, તો મનમાં કદી પણ ભગવાનને છોડીને કોઈ પણ જગ્યાએ માથું ઝુકવાનો સંકલ્પ નથી થતો. સ્વપ્નાપાય પણ મારાને અવતાર જેવા સમજતા નથી, તોય પણ આજ્ઞા યથાર્થ પાળવામાં જરા પીછેહઠ થાય છે, એનું કારણ સમજાતું નથી. બરાબર સમજો, શું ખૂટે છે? કાંઈક ખૂટે છે, નતર મહારાજ બોલ્યા એ પરિણામ આવવું જ જોઈએ. સ્વિચ પાડો અને લાઇટ ટ્યુબલાઇટ ન થાય તો કાંઈક ખામી છે, થાવી જ જોઈએ. ન થાય, કાં તો કરંટ નથી આવતો, કાં તો છેડો નથી આપ્યો, કાં ટ્યુબલાઇટ ઉડી ગયેલી છે, થાવી જ જોઈએ. ઉપાસના ગમે તેવા દેશકાળની અંદર મન ભ્રમેની ઉપાસના છે, તો પછી આજ્ઞા દ્રઢ થાવી જ જોઈએ. આજ્ઞામાં કાચું રહે છે તો શું ખૂટે છે? બહુ વિચાર કરતા ભક્તો એવું લાગે છે કે ઉપાસના દ્રઢ કર્યા પછી આજ્ઞામાં કાચું રહેશે, એમાં એક ભજન ઘટે છે. યાદ રાખજો, એક ભજનની ખોટ છે, જેથી કરીને પરિણામ જે મળવું જોઈએ મળતું નથી. અને ભક્તો, મહારાજના બોલેલા શબ્દ કદી અન્યથા ન થાય, અને અન્યથા થતા દેખાય છે. મહારાજે પ્રથમના 24માં એમ કીધું કે મારા સ્વપ્નનો નિશ્ચય જ્યારે દ્રઢ થાય, ત્યારે એ ભક્તના ઇન્દ્રિયો વિષયરૂપી ચણાને ચાવવા માટે સમર્થ ન રહે, દાઢો અંબાઈ જાય. એ મારાના શબ્દ એમ જ પરિણામ આવવું જોઈએ, નથી આવતું, અને ઇન્દ્રિયો અંબાઈ ગયો એમ નથી દેખાતું, તો કારણમાં ભજનની જ ઉણપ છે. બસ યાદ રાખજો, મધ્યના 13માં પણ મહારાજ કીધું આ સ્વરૂપ જેથી તમને સમજામાં આવી જશે, તે દાડે તમને પંચમી છોડવાની પડે, છૂટી જશે. તો એ સ્વરૂપને તો સમજ્યા આપણે, સમજીને છેલ્લે પોઈન્ટ તો એ જ છે, એક સર્વથી પર મહારાજ તત્વ છે, મહારાજ જેવું કાંઈ જ નથી, મહારાજ જેવા મહારાજ એક જ છે, બીજા કરોડો ભેળા થાય તો એક મહારાજ ન થાય, આ વાત સમજ્યા આપણે. અને પોસાય પોઝિશનમાં મન બીજે ડોલતું નથી તોય મહારાજે જે કીધું પરિણામ નથી આવતું, કે પંચ વિષયમાંથી મન ઉખડવું નહીં પડે, ઉખડી જશે. તો હવે ઘટે શું? મહારાજમાં પ્રેમ કરવાનું ઘટે છે, મહારાજનું ભજન ઘટે છે. અને ભક્તો, ભજન ઘટે છે એનું રિએક્શન ઘણી જગ્યાએ આવશે, ઘણી જગ્યાએ છે. કેટલી કેટલી જગ્યાએ આવશે? તો ભજન જ્યાં સુધી ઘટતું હશે ત્યાં સુધી એક તો પોતાને મહારાજ સમજાણા પછી અંતરમાં જે ખુમારીને ફુવારા છૂટવા જોઈએ એ ફુવારા નહીં છૂટે. એક પહેલાં પોતાના આત્માની અંદર રિએક્શન આવશે. બીજું રિએક્શન, ભગવાનને સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ ગમે તેટલા દિવ્ય હોય અને ભગવાનની આજ્ઞા પાળનારા સાધુ ગમે તેટલા દિવ્ય હોય, ભગવાનનો ભક્ત ગમે તેટલો દિવ્ય હોય, તો મોઢેથી બોલાશે પણ અંતરથી એટલી દિવ્યતાની હા નહીં પડે. શું કામ હા નહીં પડે? એનું કારણ છે કે પોતાને ઉપાસના દ્રઢ છે પણ ભજનની કચાશ છે એટલે કંઈક આજ્ઞામાં કચાશ રહેશે. ભજનની કચાશ છે એટલે કદાચ સ્થૂળ દેહ કરીને આજ્ઞા પાળશે પણ ખરો, સ્થૂળ દેહ કરીને આજ્ઞા પાળશે પણ ખરો, પરંતુ અંતસ્કરણની અંદર ક્યાંક સંકલ્પ એવો થઈ જાય છે, કાંઈક સંકલ્પ એવો થઈ જાય પોતાને કામ ક્રોધ લોભ શ્વાસ ને માન વગેરે વગેરે અંતઃશત્રુ સંપૂર્ણ વિરામ નહીં પામે. અને સંપૂર્ણ વિરામ નહીં પામે એટલે ગમે તે સ્થિતિ પામેલા સામે પુરુષ છે તોય પણ એની કોર પોતે સંપૂર્ણ નિર્દોષ નિથ્યો એટલે સંપૂર્ણ નિર્દોષ ભાવની હા નહીં પડે. પોતાને ક્યાંક ક્યાંક ખૂણે પણ એમ રહી જશે કે કદાચ એમાંય ખોટ હોય તો હોય, ક્યારેક સંકલ્પ એવો ઉઠ્યા હશે. એક વાત બહુ સ્પષ્ટ સમજજો, ભક્ત થયા વિના કદી ભક્તને સમજી નથી શકાતું. ભક્ત સ્વયં થવું પડે ત્યારે જ ભક્તને ઓળખી શકાય, પોતે સ્વયં નિર્દોષ થવું પડે ત્યારે જ ભગવાનનો ભક્ત નિર્દોષ સમજાય, એ વિના કોઈ દી નિર્દોષ સમજાય નહીં. એવામ ભક્ત તો નિર્દોષ નહીં સમજાય પણ ક્યારેક એવી પોઝિશન પણ નિર્માણ થઈ જશે કે ભગવાનની પ્રત્યે પણ કાંઈક સંકલ્પ ઉઠી જશે, જે દાડે પોતે સંપૂર્ણ નિર્દોષ નહીં હોય. નિર્દોષ થવા દાખલો કરશે પણ દાખલામાં અનેક સાધનો કરશે પણ ભક્તિરૂપી હથિયાર હાથમાં નહીં લે, અન્ય દાખલા કર્યા પછી ભક્તિરૂપી હથિયાર હાથમાં નહીં આવે ત્યાં સુધી સંપૂર્ણ તો પોતે જે કક્ષાએ પોગું જ્યાં નહીં પહોંચી શકે ત્યારે મનમાં થશે મેં કેટલો દાખલો કર્યા પછી પણ આવું પરિણામ્યું તો ભગવાનનું કેમ હશે. ક્યારેક સંકલ્પ થવાની પણ શક્યતા રહે છે. માટે ભગવાનના ભક્તો વિશ્વમાં વચનામૃતની અંદરથી ખાસ સ્વીકારી લેવું કે ભજનની આદત પાડી દેવી. ઘણો ટાઈમ એવો આપણી પાસે છે જેને આપણે વેસ્ટ જવા દઈએ છીએ ભજન કરતા, ઘણો બધો ટાઈમ. જેને ખરેખર ભક્ત જ થવું હોય એમણે મોઢાને થોડુંક શીવતા શીખવું, જરૂર કરતાં વધારે બોલવું જ નહીં, જરૂર કરતાં વધારે બોલવું જ નહીં, બને એટલી વાણીને કંટ્રોલ કરતા શીખવી. અને કારણ વિના કદી પણ વાતચીતમાં ગ્રામ્ય વાતમાં બીજી ત્રીજી પડવું જ નહીં, જેને ટોપ લેવલ સુધી પહોંચવું છે એવા ભક્તની વાત છે. બાકી હરિભગત છે ને, બહુ સારા ભગત છે ને, એકાંતિક ભગત છે ને, એ લોલે લોલમાં ભળી જવું હોય એને માટે કોઈ વાત નથી. પણ જેને ત્યાં પહોંચવું છે, જેને નક્કી છે કે ત્યાં પોગે છૂટકો છે, પોસાય તે થાય તો પણ ત્યાં પોગી જવું, એવી જેને લિંગઠ ગાંઠ વાળે છે એવા ભગવાનના ભક્ત, ભક્ત હોય કે સાધુ હોય કોઈ પણ હોય, એને આ લાઈન પકડવી જ પડશે. આ લાઈન પકડશે એ જ ત્યાં સુધી પહોંચી શકશે. આ લાઈન નહીં પકડે એને ત્યાં પોગવું ઘણું જ કઠણ પડશે, ઘણું જ કઠણ પડશે. ભક્તપણાની લાઈન પકડવી પડશે. થવું છે ડોક્ટર અને તમે આર્ટ્સમાં એડમિશન લ્યો, છે શક્યતા 5 વર્ષ પછી ડોક્ટર થવાશે? કારણ કે થાવું છે ડોક્ટર, તમે લાઈન મેડિકલ કોલેજ ન લીધી, તમે આર્ટ્સ લીધી, સાયન્સ ન લીધું, તમે કઈ રીતે ડોક્ટર થાવ? એમ થાવું છે એકાંતિક ભક્ત, પહોંચ્યું છે ભગવાન સુધી. પણ ભક્ત કહેવાના પછી જગતના જીવના અને આપણા વ્યવહારમાં કે આપણી ક્રિયામાં કોઈ જાજો ભેદ નથી. જગતનો જીવ જેમ મીંડ્યો છે એમ જ આપણે મીંડ્યા છીએ. એ પણ ગ્રામ્ય વાત કાંક થાય તો તેમાં પોળી જાય છે, એને પણ પેપર વાંચે નહીં તો ઊંઘ નથી આવતી, આપણી પોઝિશન પણ એની એ જ છે, બેમાં જરાય ભેદ નથી. તો ક્યાંથી આપણે એના પક્ષો કોઈ ક્યાંથી પક્ષો? જેને ત્યાં પોગવું જ છે કોઈ પણ હોય, યાદ રાખજો જગત કદી પણ આપણા હૃદયનું પરિણામ નહીં આપી શકે, આપણે સ્વયં જ આપી શકીએ. જગત તો શક્ય છે, જગત તો શક્ય છે, હાવ ભખડ પુરુષ હશે ને મહાપુરુષ પણ માનતો હશે, અને મહાપુરુષને પણ હાવ ઉતરતો પણ માનતો હશે, શક્ય છે. પોતાનું હૃદય જ પોતાનું રિઝલ્ટ આપી શકે, હું ક્યાં બેઠેલો છું અને મારે અંતર કેટલું કાપવાનું છે એ સત્સંગ કરતા ખબર પડ્યા પછી અંતર કાપવા માટે પોતાને સ્વયં લગ્ન લાગવી જોઈએ, તો અંતર શું કાપી શકે, એને તો કોઈ દી કાપી શકે નહીં. એવમ એકાંતિક સાધુ વેળો રહેતો, એકાંતિક ભક્ત વેળો રહેતો હોય, પરંતુ આ લાઈનને પકડ્યા વિના કોઈ દી અંતરને કાપી ન શકે કદી પણ. મહારાજ પ્રથમના 24માં કીધું અને મધ્યનો 19માં 13માં કીધું, એ રિઝલ્ટ કોઈ દી લાવી શકે નહીં, કોઈ દી લાવી શકે નહીં. માટે ભગવાનના ભક્તો શિબિર ભરવાનો હેતુ અર્થ પણ એ જ છે, હેતુ એ જ છે. આપણે એ લાઈનને પકડી લઈએ, ભજનનું અંગ પાડીએ, ધ્યાનનું થોડું અંગ પાડીએ, ટાઈમ હોય થોડું ભગવાન બાજુ ભગવાનના પ્રથમ દર્શન કરી વૃત્તિઓને પાછી વાળી, વહેવાને થોડું હંકેલી અને થોડું ધ્યાનનો અભ્યાસ પાડીએ, થોડું ભજનનો હાલતા ચાલતાનો અભ્યાસ પાડીએ. ઘણા બધા એવા ભક્તો છે કે જેમ કહે છે કે સ્વામી ખરેખર ભજન નહોતા કરતા અને ભજન કરવા માંડ્યા, પછી બંનેમાં નિયમ એને જ છે, પણ ભજન નહોતા કરતા સમજણ એની એ છે, પણ ભજન નહોતું થતું અને ભજન કરવા માંડ્યા પછી ઘણો તફાવત છે. ઘણી ફેરી બધા નિયમોનું પાલન કરતો હોય, સ્થૂળ ભાવથી જ પાલન કરે છે, માળને સર્વોપરી સમજે છે, પછી આપણે કઈ ભગત કેટલી માળા કરો, સ્વામી માળા તો પાંચ એક થાય, માળા પાંચ થાય, કેવડું મોટું અંતર કાપવાનું છે. હે, કાશીએ જવાનું રોજ બે ડગલા હાલે અને પછી મનમાં સંકલ્પ કરે કાલ કાશી આવી જાય, ક્યાંથી આવે? નિયમ પાળે છે, સમજણ પણ બરાબર છે, પણ માળા મૂળ પાંચ છે, મૂળ પાંચ માળા ફેરવે છે, એ ક્યાંથી પગી અગવાનો હતો? એને હુકમ આશય રાખવી જોઈએ, સિવાય કે પછી ભગવાન કૃપા કરે વાત અલગ, પણ એ આશય તો કોઈ રહેતા જ નહીં, એમ સમજે, એ આશય રહેતા જ નહીં. એવું નક્કી કરજો કે હું આટલો દાખલો કરું ત્યારે જ ભગવાનની કૃપા થશે, એવીના મારા ઉપર કૃપા થશે નહીં, એમ નક્કી કરશો તો ભગવાનની કૃપા સુધી પહોંચવા માટે દાખલો કરશો. સમજાય છે કે આટલું કર્યા વિના ભગવાન પાંચ માળે શું કૃપા રાખ કરે મારા ઉપર? ન કરે. કમસે કમ જેટલી ઉંમર છે એટલી માળા તો મારે ફેરવવી જ પડશે, તો જ ભગવાન મારા ઉપર કૃપા કરશે, એમ. અને ભગવાનની કૃપા કરશે તેથી કામ પૂરું થશે. એટલે શિબિરમાં આવેલા તમામ ભક્તોને કહું છું કે ખૂબ ભજનનો અંગ પાડવું, ગ્રામ્ય વાર્તામાંથી જેટલા પાછા વળશો એટલું જ અંતકરણ શુદ્ધ થશે. ગ્રામ્ય વાર્તામાંથી ટોટલી પાછું વળી જવું, ટોટલી પાછું વળવું. અને ભગવાનના ભક્તિ સિવાય જેના માધ્યમથી વૃત્તિ આપણી બહાર થાય, જેના માધ્યમથી બહિર્મુખી થઈ જવાય, એનો પ્રસંગ દિવસે દિવસે ઘટાડતો જાઓ, દિવસે દિવસે ઘટાડતો જાઓ. બાહ્ય વૃત્તિવાળાના પ્રસંગથી સ્વામી વાતોમાં લખ્યું કે અમે અડધો કલાક બે કલાક સુધી જ્યાં અમે ચર્ચા કરી પેલાની સાથે, તો સ્વામી કે અમને ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ. સ્વામી જેવાને જો ગ્રામ્ય વાર્તા કે નબળા માળાનો પ્રસંગ ભગવાન ભૂલાડી દે, તો પછી આપણે તો જ બહુ પ્રાથમિક અવસ્થામાં, બહુ પ્રાથમિક અવસ્થામાં છે. ભગવાનને પામવા માટે અવશ્ય અમે ભજન વધારજો. બીજું, હૃદયગત ખરેખર છેલ્લો જન્મ કરવો છે એવું ઊંડેથી આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરતા હશો, મારો છેલ્લો જન્મ કરવો, છેલ્લો જન્મ કરવો, અને ભગવાનને ત્યાં સુધી છૂટ આપી દેજો, મહારાજ છેલ્લો જન્મ કરવા જતા મારું બધું લૂંટાઈ જાય તો બધું લૂંટી લેજો, કાંઈ નહીં રહેવા દેતો, બધું લૂંટી લેજો. છેલ્લો જન્મ કરવા જતા, તને પામવા જતા, મારી પાસે જે કાંઈ સંપત્તિ બધી લૂંટી લેજે, મારે જગતમાં આબરૂ છે બધી લૂંટી લેજે, જગત વાહવા મારી જે કરે છે એને બદલે ભલે મારામાંથી થૂકે એમ, પણ કૃપાના છેલ્લો જન્મ મારે કરવો છે, બસ તારા સિવાય કાંઈ જોતું નથી. બહુ આર્તનાદથી પ્રાર્થના કરજો, મહારાજ જગતમાં જે કાંઈ અપમાન કે બધું જ અપમાન મારો એકલાનું થાય, એવી પોઝિશન નિર્માણ થાય ભલે થાય, પણ કૃપાના તું નહીં છૂટતો, બસ તું નહીં છૂટતો, કારણ કે તારા રાજીપામાં મારી મુક્તિ છે, જગતની રાજીપામાં જગતની તાળીઓમાં મારો કોઈ દી વળવાનો નથી એમ. બધું લૂંટી લેજે એટલું હૃદય વિશાળ રાખીને ભગવાનને પ્રાર્થના કરજો. ઠાકોરજીને જરૂર લાગશે, ઠાકોરજીને જરૂર લાગશે, જેમ આ કડિયા ભક્તો ઘણા બેઠા છે, દિવાલ ચણતા ચણતા ઓળીંબો મૂકીને જરૂર લાગે કે મારી ઈંટ જરાક બહાર નીકળેલી છે, તો હથોડી મારી અંદર બેહારે હોત ને ખરા, સમજાય છે? પણ ક્યારે એવો કોક આડે ધડ ચણે જવું તો વાંધો નહીં, પણ હોશિયાર માણા હોય અને માલિક જોઈએ જરાક કટખૂણો મારો તો, જરાક ઓળિંબો મારો તો, અને ઓળિંબો મરાવનારો હોય ને પછી ઓળિંબો મારે અને ઈટ બારી દેખાય પછી ઓલો ચલાવી લે, હથોડી મારીને સીધી કરવી પડે. એમ ભગવાનને આપણે કહી રાખ્યું છે, ઠાકોરજી જરૂર પડે ઓળિંબાની બાર કાંઈ તને દેખાય તો હથોડો મારજે, તને છૂટ છે. પણ મોક્ષમાં ફંટાવા નહીં દેતો. બસ એવી આર્તનાદથી પ્રાર્થના અને ભજન બે ટ્રાય તો કરો, બે ચાર મહિના ટ્રાય તો કરો કે જેટલી ઉંમર એટલી માળા કરવી. જો કે માળાની સાથે સાથે કાઉન્ટર મશીન પણ આપણે સ્ટોર ઉપર મેં કીધું તમને વસાવો તમે, કારણ કે માળા ઘેરે ફેરવી શકશો, મંદિરમાં ફેરવી શકશો, બજારમાં થોડી માળા ફેરવતા ફેરવતા હીરાનો વેપાર કરવા જવાય. પણ મોબાઈલ હાથમાં હોય એમ કાઉન્ટર મશીન હાથમાં હશે, ઓઈલો વાત કરીશ ત્યાં સુધી આપણે કાંઈ કામ નથી. સ્વામિનારાયણ 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 અભ્યાસ પડી જશે. અને યાદ રાખજો, ભજન વધશે ને પછી ભાર ઉતરી જશે. ભજન નહીં હોય ને પછી તમે કાર્ય કરતા છો ને તો બોજારૂપ લાગશે, કારણ કે ભજન નથી કર્યું એટલે ભગવાન નિકટ નથી જવાનું. ભગવાન જેટલા નિકટ જાય ને એટલું જ અકર્તાપણું પ્રગટ થશે, અને સ્વયં કરતા રહેશો એટલે બોજો રહેવાનો. ભગવાન નિકટ જાય છે એટલે કરતાપણું મટી જશે, કરતા ભગવાન થઈ જશે, અને ભગવાન કરતા થઈ જાય એટલે પોતે હળવો ફૂલ થઈ જશે. અને પછી જે અવસ્થામાં ભગવાન રાખશે એમાં મોજમાં 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 રહી શકશે. માટે ભગવાનનો ભક્ત જેને ભગવાનને જ પામવા છે એના લાઈન પકડવી જ પડશે, એવીના બીજો વિકલ્પ દેખાતો નથી. પુરુષોત્તમ પ્રકાશની અંદર તો અજબ ગજબની મહિમાની વાત આવે છે, પણ એને આધારે હાવ રહેવું નહીં. ત્યાં તો એવો વિચાર કરો, અહો કેવડા મોટા ભગવાન, આમ ચપટી વગાડતા અનંત આત્માને તાર્યા, હું જરાક દાખલો કરીશ, પંચવર્તમાન જરાક જ દાખલો, હું દાખલો કરીશ તો એ ભગવાન હું ગમે તે હોઈશ તો મારા દાખલાને સામે જોશે અને ભગવાન મને તારી લેશે. તારણ હાર છે, અધમ ઉદાહરણ છે, એવો વિચાર એના ઠેરાવવો. પરંતુ કાંઈ જ કરવાની જરૂર નથી, એમને આ બધાને તાર્યા મને ઉપાડી જાહે તો લોંદા જેવું રહી જવા, યાદ રાખજો હવાશે રહેવો. તો માટે ભગવાનના ભક્તો ખૂબ ખટકો રાખી ભગવાન ખૂબ રાજી થાય એવું જીવન કરી લેવું. એવી રીતે મહારાજે પ્રથમના 19મા વચનામૃતમાં સરસ વાત બતાવી.